સ્વામી ઈશ્વર ચરણદાસજીએ પૂછ્યું છે, બાપા, સત્સંગી જીવન ગ્રંથ લખાતો હતો ત્યારે મહારાજે સદગુરુ નિત્યાનંદ સ્વામીની કેવી પરીક્ષા લીધી હતી? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, શ્રીજી મહારાજે સત્સંગી જીવન ગ્રંથ કરવા માંડ્યો ત્યારે મોટા મોટા સંતોને પૂછ્યું છે, આ ગ્રંથમાં અમને કેવા લખવા? ત્યારે કેટલાક સંત કે આપની જેમ ઈચ્છા હોય તે પ્રમાણે લખો. કેટલાક સંત એમ બોલ્યા છે, મહારાજ, શાસ્ત્ર પ્રમાણે લખાય તો ઘણા જીવને સમાસ થાય. કેટલાક સંતોએ કહ્યું કે મહારાજ, આપ જેવા છો તેવા જ લખાવો ને. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીએ પણ મહારાજને જેવા છે તેવા લખવા કહ્યું. ત્યારે મહારાજે કહ્યું છે, અમે તમારો અભિપ્રાય જાણી લીધો, હવે અમારી મરજી હશે તેમ કરીશું. બીજે દિવસે મહારાજે સભામાં કહ્યું છે, સત્સંગી જીવન ગ્રંથમાં અમને શ્રી કૃષ્ણ જેવા લખવાની અમારી ઈચ્છા છે. તે વખતે સદગુરુ નિત્યાનંદ સ્વામીએ મહારાજને બીજા અવતાર જેવા લખવાની ના પાડી. ત્યારે મહારાજે બીજા સંતોનો અભિપ્રાય પૂછતા મુક્તાનંદ સ્વામી તથા બીજા સંતોએ કહ્યું છે, તમે જેમ લખો એમ અમે રાજી છીએ. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજ મને પૂછે તો હું તો નિત્યાનંદ સ્વામી જેમ કહે છે તેમ કરવાનું કહું, પણ મહારાજે તો તેમને એટલું જ પૂછ્યું છે, તમે અમારા પક્ષમાં રહેશો કે કેમ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજ, મારો આત્મા તો નિત્યાનંદ સ્વામીના પક્ષમાં જ છે અને દેહ તો આપના પક્ષમાં રાખવો જ પડશે. ત્યારે મહારાજ બોલ્યા છે, અમારે તો દેહનું જ કામ છે. પછી મહારાજે દીનાનાથ ભટ્ટ પાસે ગ્રંથ લખાવવા માંડ્યો ત્યારે સદગુરુ નિત્યાનંદ સ્વામીએ ભટ્ટ પાસે જઈને લખેલા પાના ફાડી નાખ્યા. મહારાજે સદગુરુ નિત્યાનંદ સ્વામીને 7 દિવસ સુધી સમજાવવાના પ્રયત્નો કર્યા, પણ સ્વામી શ્રી તો લેશ માત્ર ડગ્યા નહીં. છેવટે મહારાજે સદગુરુ નિત્યાનંદ સ્વામીને દેશવટો આપવા સુરા ખાચરના પસાયતાઓને સ્વામીને પાછા ન આવે એવી જગ્યાએ મૂકી આવવા કહ્યું. સુરા ખાચરના પસાયતાઓએ સુરા ખાચરે સમજાવ્યા પ્રમાણે આખો દિવસ સ્વામીશ્રીને ફેરવી રાત્રિએ 1 ઓરડામાં લાવીને સુવાડ્યા. બીજે દિવસે સભામાં સદગુરુ મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, મહારાજ, નિત્યાનંદ સ્વામી જેવા સાધુ અનંત કોટી બ્રહ્માંડમાં ગોત્યા જડે નહીં, એવા સદગુરુને વગર બાંકે કાઢી મૂક્યા તે ઠીક ન થયું. ત્યારે મહારાજ બોલ્યા છે, સ્વામી, એ અમારી ભૂલ થઈ ખરી, હવે એ ક્યાંથી આવે? અમે તો એ સ્વામીના દર્શન વિના થાળ જમીશું નહીં. પછી મહારાજે સુરા ખાચરના પસાયતાઓને સ્વામીશ્રીને પાછા લઈ આવવા મોકલ્યા. પસાયતાઓ તો આખો દિવસ ફરીને રાત્રે નિત્યાનંદ સ્વામીને જ્યાં ઓરડીમાં સુવાડ્યા હતા ત્યાંથી મહારાજ પાસે લઈ ગયા. મહારાજ સ્વામીશ્રીને બાથમાં ચાંપીને બહુ હેતથી મળ્યા ને સ્વામીશ્રીને પ્રસાદી જમાડી. બીજે દિવસે સભામાં મહારાજે સદગુરુ નિત્યાનંદ સ્વામીની ખૂબ પ્રશંસા કરી. પોતાના કંઠમાંથી હાર ઉતારી સ્વામીશ્રીને પહેરાવ્યો અને મસ્તકે હાથ મૂકી સભા પ્રત્યે બોલ્યા છે, સંતો, ઉપાસક તો આવા જ જોઈએ. આ સંત અમારો સંપૂર્ણ મહિમા જાણે છે. કેટલાક તો અમારા ફેરવ્યા ફરી ગયા, પણ આ એક સ્વામી ફર્યા નહીં. પછી મહારાજે સદગુરુ નિત્યાનંદ સ્વામીને સમજાવીને કહ્યું છે, આ સત્સંગી જીવન ગ્રંથ અમે અનંત જીવના હિતને અર્થે લખાવીએ છીએ. આ ગ્રંથમાં અમને અવતાર જેવા લખીએ જેથી સાધારણ જીવો ખેંચાઈને તમારી પાસે આવે, પછી તેમને તમો અમારો મહિમા સમજાવજો. આ ગ્રંથમાં તો આમ જ ઠીક, અમારી ઉપાસના માટે અમે જે વચનામૃત ગ્રંથ કરીએ છીએ તેમાં અમારું પૂરેપૂરું રહસ્ય છે અને અમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન છે, માટે એ ગ્રંથ સર્વોત્તમ છે. તેને સમજીને તે પ્રમાણે જે વ્રત છે તેનો આત્યંતિક મોક્ષ થશે. એક સમયે શ્રીજી મહારાજ ગામ તેરે બિરાજતા હતા. ત્યાં પોતાના મહિમાની ઘણી વાતો કરી. તે સમયે મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું છે, સ્વામી અમને કેવા જાણો છો? ત્યારે સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, પૂર્વે થઈ ગયા જે શ્રી કૃષ્ણ તે જ તમે છો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, તમે કાળા તળાવે રવજીભાઈ પાસે હમણાં જાઓ, ત્યાં તેમને આ પ્રશ્ન પૂછજો. આજ્ઞા થતાં મુક્તાનંદ સ્વામી કાળા તળાવે જવા માટે નીકળ્યા. માર્ગમાં ચાલતા એક સંત મળ્યા. તેમણે કહ્યું છે, સાધુરામ ક્યાં જાઓ છો? ત્યારે સ્વામીના મનમાં એમ થયું છે, આ સંત દેખાય છે તો આપણા સાધુ જેવા, પણ હું ઓળખતો નથી, મને એમણે ક્યાંથી ઓળખ્યો હશે? એટલામાં તો એ સંત અદૃશ્ય થઈ ગયા. પછી સ્વામી તો આગળ ચાલ્યા, ત્યાં થોડેક છેટે એવા ને એવા બીજા સંત મળ્યા. તેમણે પણ એવી જ રીતે પૂછ્યું છે, મુક્તાનંદ સ્વામી ક્યાં જાઓ છો? ત્યારે સ્વામીએ કહ્યું છે, કાળા તળાવે રવજીભાઈ પાસે જાઉં છું. એમ કહે છે ત્યાં તો એ સંત પણ અદૃશ્ય થઈ ગયા. પછી સ્વામી તો આશ્ચર્ય પામતા થકા આગળ ને આગળ જતા હતા. થોડેક છેટે ત્રીજા સંત મળ્યા. એમણે પણ એવી જ રીતે કહ્યું છે, મુક્તાનંદ સ્વામી ક્યાં જાઓ છો? ત્યારે સ્વામીએ આશ્ચર્ય પામીને કહ્યું છે, કાળા તળાવ રવજીભાઈને પ્રશ્ન પૂછવા જાઉં છું. ત્યારે તે સંત બોલ્યા છે, તમારે શું પૂછવું છે? જે પૂછવું હોય તે મને પૂછો. ત્યારે સ્વામી બોલ્યા છે, શ્રીજી મહારાજે મને પ્રશ્ન પૂછ્યો છે જે તમે મને કેવા જાણો છો. ત્યારે મેં કહ્યું છે, પૂર્વે થઈ ગયેલા શ્રી કૃષ્ણ તે જ તમે છો. ત્યારે મને મહારાજે કાળે તળાવ રવજીભાઈ પાસે જવાની આજ્ઞા કરી છે. આમ મુક્તાનંદ સ્વામીએ કહ્યું એટલાકમાં તો એ સંતે લાંબો હાથ કરીને મુઠ્ઠી વાળીને ઉઘાડી. ત્યાં તો કોટાન કોટી કૃષ્ણ દેખાડ્યા ને કહ્યું છે, આમાં તમારા સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ કયા તે બતાવો. એમ કહીને ચપટી વગાડી ત્યારે તે બધા શ્રી કૃષ્ણ રૂપ અદૃશ્ય થઈ ગયા. પછી એ સંત બોલ્યા, જે આવા કોટાન કોટી શ્રી કૃષ્ણ એક વાસુદેવ બ્રહ્મના તાબામાં છે. એવા કોટાન કોટી અક્ષરોથી પર શ્રી સ્વામિનારાયણ ભગવાનના તેજ રૂપ અક્ષરધામમાં અનંત પરમ એકાંતિક મુક્ત શ્રીજી મહારાજની સન્મુખ રહ્યા છે, તથા શ્રીજી મહારાજની મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રહ્યા છે. તેમાંના અમે અનાદિમુક્ત છીએ અને આપણા સ્વામી શ્રીજી મહારાજ છે તે સર્વના ઉપરી છે, એથી પર કોઈ નથી. એવા શ્રીજી મહારાજને જાણીને પાછા વળો. તેમ કહીને એ મુક્ત અદૃશ્ય થઈ ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પાછા તેરે આવીને શ્રીજી મહારાજને આ વાત કહી છે, હે મહારાજ, હું અનાદિમુક્ત થકી આપનો સર્વોપરિ મહિમા હવે સમજ્યો. પછી શ્રીજી મહારાજે રાજી થઈને કહ્યું છે, અમે એવા જ છીએ એમ અમને સમજો. પછી સ્વામી સભામાં બેઠા. આવી રીતે શ્રીજી મહારાજનો મહિમા સમજવો તે બહુ કઠણ છે, બધાયથી પોતાની મેળે સમજી શકાય તેવો નથી. સંવત 1906 ની સાલમાં અમદાવાદની હવેલી પૂરી થઈ ત્યારે વડતાલથી ધર્મધુરંધર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને તેડાવ્યા હતા. તે વખતે અનાદિમુક્ત શ્રી ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ભૌમાનંદ સ્વામી આદિ ઘણા સંતો પાર્ષદોને સાથે લઈને પધાર્યા હતા. ધર્મધુરંધર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા શ્રી રઘુવીરજી મહારાજ બંને સભામાં એક પાટ ઉપર બિરાજતા હતા. ત્યાં વારાફરતી મોટા મોટા સદગુરુઓ વાતો કરતા. એક દિવસ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને સભામાં વાતો કરવાની આજ્ઞા આચાર્યજી મહારાજે કરી. ત્યારે પ્રથમ થોડીક વાર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વાતો કરી. પછી શ્રીજી મહારાજના મહિમાની અને સર્વોપરી ઉપાસનાની વાતો કરવા માંડી. તેમાં સર્વે અવતારોથી મહારાજને મોટા કહ્યા તે વાત કેટલાકને સમજાણી નહીં. પછી શણગાર આરતી થયા કેળે બંને આચાર્યજી મહારાજ પાસે કેટલાક સંત હરિજનોએ જઈને કહ્યું, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ આજે સભામાં વાત કરી, તેમાં ઘણા શાસ્ત્રોને બાદ આવે એવી વાત થઈ, માટે આપ તેમને બોલાવીને કહો તો ઠીક. પછી તેમને બોલાવ્યા ને કહ્યું છે, સ્વામી, તમારે શાસ્ત્ર વિરુદ્ધ વાતો સભામાં ન કરવી. તે વખતે આનંદાનંદ સ્વામીએ આચાર્ય મહારાજ પાસે ઉભેલા કેટલાક ન સમજનારા સંતો તથા હરિભક્તોને કહ્યું છે, તેરામાં શ્રીજી મહારાજ આવી જ વાતો કરતા, તે શું તમે નથી જાણતા? ત્યારે કેટલાક સંત બોલ્યા છે, સ્વામી, તે દિવસ તો એવું પ્રકરણ હતું. પછી આનંદાનંદ સ્વામી બોલ્યા છે, પ્રકરણ તો ક્રિયા કા ફેરતા હૈ, જ્ઞાન તો મુદ્દા હૈ, ઉસકા પ્રકરણ નહીં ફેરતા. ત્યારે કોઈક સંતે પૂછ્યું છે, વચનામૃતમાં આવી વાતો છે? ત્યારે શુકાનંદ સ્વામીએ કહ્યું છે, હા, ઘણે ઠેકાણે છે. જુઓ ને, મધ્ય પ્રકરણ 31માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે એવા અક્ષરાત્મક બ્રહ્મરૂપ પુરુષ ગણાક છે અને એ અમારી ઉપાસના કરે છે. ત્યારે કેટલાક સંતોએ કહ્યું છે, વચનામૃતમાં હોય પણ સભામાં આવી વાત ન કરવી. તે વખતે અનાદિમુક્ત ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, ગુણાતીતાનંદ સ્વામીને છૂટી, તમારે શાસ્ત્રવાળાને કરવી હોય તો કરજો ને ન કરવી હોય તો ન કરજો, પણ મહારાજને સર્વોપરી જાણ્યા વિના છૂટકો નથી. આ રીતે સમજાવનારા દયા કરીને સમજાવે તો પણ સમજવું તે બહુ કઠણ છે. અનાદિમુક્ત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ઠેઠ મૂર્તિમાં ગતિ કરે, કરાવે અને મૂર્તિમાં રમે એવા મોટા તેમને મંદભાડ આવ્યો. ત્યારે બે સાધુ બાવડા ઝાલે તો તે ઉંબરો આવ્યો ત્યારે અટકી રહ્યા. ત્યારે સાધુ કે, સ્વામી, કેમ પગ ઉપાડતા નથી? વાતો તો ઠેઠ અક્ષરધામ અને તેથી પર મૂર્તિમાં રસ બસ રહેવાની કરો છો, કેટલાયને મૂર્તિમાં મૂકી દો છો અને પગ તો ઉપડતો નથી. એમ બોલ્યા, પણ મોટા તો હજારો જીવોના આત્યંતિક કલ્યાણ માટે મંદવાડ ગ્રહણ કરે છે. સાજા હોય તો તુંબડી પણ હાથે ભરે, પણ કોઈને ભરવા ન દે. આ તો મંદવાડ ગ્રહણ કરીને સેવા અંગીકાર કરે છે. શ્રીજી મહારાજને જેવા છે તેવા જાણવા એ તો બહુ ભારે વાત છે. આ વાત સમજાવવા મોટા મોટા સંતોએ બહુ દાખલા કર્યા છે, ઉપાધિઓ સહન કરી છે. એક વખત ગઢપુરમાં મહારાજે ઉદાસી જણાવી. તે થાળ તૈયાર થયો તોય જમવા ઉઠે નહીં. મૂળજી બ્રહ્મચારી કે, મહારાજ, થાળ ઠરી જાય છે, માટે જમવા પધારો. જ્યારે આપ જમશો ત્યારે જ સંતોની પંક્તિ થશે. ત્યારે મહારાજ કે, ચાલ. પછી થાળ જમતા ઉદાસી જણાવતા હોય તેમ થોડુંક જમ્યા ને પાછા અક્ષર ઓરડીમાં આવીને પોઢ્યા. થોડી વાર પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામી મહારાજ પાસે ગયા ને કહ્યું છે, મહારાજ, આજ કેમ ઉદાસ જણાવ છો? ત્યારે મહારાજ કે, સ્વામી, આપણે અક્ષરધામમાંથી મોટા મોટા અવતારોનો તથા તેમના ભક્તોનો તથા અનંત જીવોનો આત્યંતિક મોક્ષ કરવા આવ્યા છીએ, પણ તમારા જેવા સંતો જ્યારે અમારા સ્વરૂપની જેમ છે તેમ વાતો કરે છે ત્યારે તેઓ સમજી શકતા નથી ને પોતાની પૂર્વની સમજણને લઈને તમારા જેવા મોટા મુક્તોને વાતો કરતા અટકાવે છે ને સમજવા દેતા નથી। કેટલાક સાધારણ જીવો તો અનાદિ કાળના અજ્ઞાનથી પરવશ થયેલા તે તમારા જેવા સંતોને અનેક પ્રકારના ઉપદ્રવે કરીને કુરાજી કરે છે। તેથી આજ મને એ વાતની ઉદાસી થઈ આવી। પછી મહારાજ એમ બોલ્યા છે, સ્વામી તમારા દાખલા બહુ છે તે અમે જાણીએ છીએ। તમે અમારા સારું અજ્ઞાની જીવોના માર તથા અપમાન સહન કરો છો, તેથી અમને ઘણું દુઃખ થાય છે। એમ કહી મહારાજના નેત્ર હેતના આંસુથી ભરાઈ આવ્યા। પછી ગોપાળાનંદ સ્વામી કે, મહારાજ આપ રાજી રહો, અમને કાંઈ દુઃખ નથી। ત્યારે મહારાજ કે, સ્વામી અનંતધામના મુક્તો તથા અધિપતિઓ જેવી મારી મૂર્તિ છે, જેવો મારો મહિમા છે, જેવું મારું સામર્થ્ય છે, તેને જાણે તો અમારો ને તમારો દાખલો લેખે આવે। એમ કહી પોઢી ગયા। આવી રીતે શ્રીજી મહારાજે પોતાની રૂચિ અનાદિમુક્ત સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા સર્વોપરી સંતને કહી હતી। બાપાશ્રી મંદિરની ઓસરીમાં પોઢ્યા હતા, તે સૂતા સૂત્યા બોલ્યા છે, આ આકાશમાં વાદળી છે। એટલી વાદળી જોઈને મહારાજે ગઢડામાં કહ્યું હતું જે, આ વાદળી પછેડી જેટલી છે, તેમાંથી આપણે પાણી લેવું છે। પછી વાદળી તૂટી પડી, તેથી ઘેલામાં પૂર આવ્યું, તેને પાછું હટાવવા સારું દાદા ખાચર પાસે મહારાજે નદીને વધાવી, તેથી સાજા ગઢડાને વીંટો દીધો, એટલું પાણી હતું, તે તુરત જ હડેડાટ કરતું પાછું વળી ગયું। પછી મહારાજ કે, જે અહો દાદા ખાચરનું કેવું પરિબળ, એમ પ્રશંસા કરી, કામ તો પોતે જ કર્યું હતું પણ દાદા ખાચરને જશ આપ્યો, એવા મહારાજ છે। તે આજે પણ દિવ્ય સ્વરૂપે એમ જ કરે છે। સ્વામી ઈશ્વર ચરણદાસજીએ પૂછ્યું છે, બાપા શ્રીજી મહારાજ છપ્પૈયે પ્રગટ થયા ને ગઢપુરમાં અંતર્ધાન થયા, એ બે ધામમાં અધિક ક્યું જાણવું? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મૂળીવાળા સદગુરુ હરિનારાયણદાસજી સ્વામીની છપ્પૈયે બદલી થઈ હતી ને ઘનશ્યામ મહારાજની સેવા કરતા ત્યાં તેમણે બધા વચનામૃત કંઠે કર્યા હતા। તેમને એવો સંકલ્પ રહેતો કે છપ્પૈયા અધિક કે ગઢપુર અધિક। પછી શ્રીજી મહારાજે રાત્રિએ સ્વપ્નમાં દર્શન આપ્યા, તે સાથે અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ તથા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ ઘણા સંતોની મોટી સભા થઈ। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તમારે શું પૂછવું છે? પૂછવાનું હોય તે પૂછો। ત્યારે તેમણે આ બે ધામમાં અધિક ધામ કયું એમ પૂછ્યું। ત્યારે રઘુવીરજી મહારાજ બોલ્યા છે, ગઢપુર અધિક। પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, એમાં તમે ન જાણો, આ છપ્પૈયા અધિક, કેમ જે ભગવાનનો પ્રાદુર્ભાવ જ્યાં થયો હોય તે ધામ તુલ્ય બીજું ન કહેવાય। પછી શ્રીજી મહારાજે ઊભા થઈને સ્વામી હરિનારાયણદાસજીને કહ્યું છે, ચાલો અમારું જન્મસ્થાન બતાવીએ। પછી સભામાંથી બંને ઉઠીને ચાલ્યા, તે આગળ શ્રીજી મહારાજ ને પાછળ સ્વામી ચાલ્યા। તે જ્યાં પોતે પ્રગટ થયા હતા ત્યાં ઊભા રહીને કહ્યું કે, આ સ્થાને અમે પ્રગટ થયા હતા, આ સ્થળે ધૂળની ઢગલી કરો અને આ જગ્યાએ અમારું જન્મસ્થાન કરાવજો। એમ કહી મહારાજ તથા સંતની સભા અદ્રશ્ય થઈ ગઈ। મહારાજે કહ્યું છે, નાથ ભક્તના 1000 રૂપિયા અને ઝીંઝુવાડાનું કાસીદું કરી આવ્યો જે બ્રાહ્મણ, તેનો 1 રૂપિયો તે બે સરખું છે, કેમ જે નાથ ભક્ત પાસે 1000 રૂપિયા હતા તેથી તેણે ઘેબરની રસોઈ આપી અને એ બ્રાહ્મણ પાસે 1 રૂપિયો હતો તે મહારાજને અર્પણ કર્યો, માટે બેને બરાબર કયા। સ્વયં પ્રકાશાનંદ સ્વામી પરોક્ષના દ્વારમાં હતા ત્યારે કોઈક વૈરાગી મહારાજને ગાળો દેવા લાગ્યો. તે જેમ જેમ ગાળો દે તેમ મહારાજનું નામ આવવાથી તે સ્થાનમાં પ્રકાશ પ્રકાશ થઈ જાય. તે જોઈ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને એમ વિચાર થયો છે, જેનું નામ લેતા આવો પ્રકાશ થઈ ગયો તો તે પોતે તો સાક્ષાત ભગવાન હોવા જોઈએ. એમ નિશ્ચય કરી મહારાજ પાસે સોરઠમાં આવ્યા ને સાધુ થઈને રહ્યા. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી જ્યારે પૂર્વાશ્રમમાં હતા ત્યારે એક વખત મહારાજના દર્શને જેતલપુર આવ્યા. ત્યાં મહારાજના દર્શન કર્યા તે સમયે મહારાજે પણ ખુશાલભાઈને સદગુરુ ગોપાળાનંદ સ્વામીને બહુ જણાવીને અત્યંત સુખ આપ્યું. પછી મહારાજ વારે વારે એમ કહેજે, આ તો બહુ મોટા મુક્ત છે. એવામાં દામોદરભાઈ શ્રીજી મહારાજને થાળ જમવા બોલાવવા આવ્યા. ત્યારે મહારાજે કહ્યું છે, તમે ગંગામાને પૂછો કે અમે એકલા આવીએ કે મંડળે સહિત આવીએ. ત્યારે દામોદરભાઈએ ગંગામાં પાસે આવીને મહારાજે કહ્યું હતું તેમ સર્વે વાત કરી. ત્યારે ગંગામાએ કહાવ્યું છે, મહારાજ થાળ તમારા સારું કર્યો છે તે તમે સર્વે જાણો છો, માટે તમારી મરજી હોય તેમ કરો. પછી મહારાજ મંડળે સહિત જમવા ચાલ્યા. તે મહારાજ અને ખુશાલભાઈ બંને હાથ ચાલીને આગળ ચાલ્યા આવે ત્યાં વાટમાં એક ખાલી કૂવો આવ્યો. તેમાં કેટલાક ભૂત કળાહોળ કરતા હતા. ત્યારે મહારાજ કહે કે જુઓ તો ખરા, આ શું થાય છે? એમ કહીને મહારાજ તથા ખુશાલભાઈએ કાંઠા ઉપર ઉભા રહીને તેના સામે કૃપા દ્રષ્ટિ કરી અને સ્વામીશ્રીએ તે સર્વે ભૂતનો મહારાજની ઈચ્છાએ કરીને મોક્ષ કર્યો. પછી ત્યાંથી ઘેર પધાર્યા. મહારાજ તો ખુશાલભાઈ ઉપર વારે વારે બહુ હેત જણાવે. પછી ગંગામાને મહારાજે કહ્યું છે, તમે આમને ઓળખો છો? ત્યારે ગંગામાએ કહ્યું છે, ના મહારાજ. ત્યારે મહારાજે કહ્યું છે, આ તો બહુ મોટા છે. પછી ગંગામાં પણ મહારાજ તથા ખુશાલભાઈના સામુ બહુ જોઈ રહ્યા. ત્યારે મહારાજ બોલ્યા છે, હવે જમવા સારું જે થાળ કર્યો હોય તે બહાર લાવો. એમ કહીને મહારાજે સંતને પંક્તિ કરવાની આજ્ઞા આપી. એથી પંક્તિ થઈ. પછી મહારાજ પોતે પીરસવા ઉઠ્યા. ગંગામાએ જે થાળ બહાર મૂક્યો તેમાંથી મહારાજે બે ભાગ કર્યા. તે અડધો ભાગ લઈને મહારાજે ખુશાલભાઈને કહ્યું છે, આવો આ પંક્તિમાં પીરસો. ત્યારે મહારાજની આજ્ઞાથી ખુશાલભાઈ થાળ લઈને પંક્તિમાં પીરસવા લાગ્યા. તે અડધા થાળમાં સર્વે સંતને બે ત્રણ વાર પંક્તિમાં ફરીને ખૂબ જમાડ્યા. આવો એમનો પ્રતાપ જોઈને ગંગામાને બહુ જ આશ્ચર્ય થયું. પછી મહારાજ અને ખુશાલભાઈ બે ભેળા જમવા બેઠા ને જમતા જમતા મહારાજ તેમના ઉપર બહુ હેત જણાવે તે ગંગામાં પણ સામો જોઈ રહ્યા છે. આ તે કોણ છે? નવા છે પણ ચમત્કારી બહુ જ છે. તે સમયે મહારાજ તથા ખુશાલભાઈ બંનેની મૂર્તિમાંથી ઝળેલાટ તેજના સમૂહ નીકળવા માંડ્યા. તે બે રૂપ મહારાજ જેવા જ દેખાણા. એ જોઈને ગંગામાં તો બહુ જ આશ્ચર્ય પામ્યા છે, આ બેમાં મહારાજ કોણ? પછી થોડી વાર તેવા દર્શન દઈને મહારાજે તેજ સમાવી પ્રથમના જેવું રૂપ ધારણ કરી દર્શન દીધા. એમ મહારાજ અને અનાદિમુક્ત જુદા નથી. તે અનાદિમુક્ત મૂર્તિમાં રસ બસ રહ્યા થકા સેવક ભાવે સુખ ભોગવે છે. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે, શુભ વાતોનું મનન કરવું પણ નબળી વાતોનું મનન કરવું નહીં. મોટા અનાદિની છાયામાં ઘાટ સંકલ્પ બંધ થઈ જાય છે. પર્વતભાઈના ગામની ભાગોળે માતરા ધાધલ ગયા ત્યાં અંતઃકરણમાં સત્વગુણ વર્તાયો. ત્યારે નારાયણપુરવાળા ધનજીભાઈએ પૂછ્યું છે, બાપા માતરા ધાધલને સત્વગુણ વર્તાયો તે શું? ત્યારે બાપાશ્રીએ કહ્યું છે, માતરા ધાધલનો બાપ ધીંગાણામાં મરાણો હતો. પછી તેને લોકો તેના બાપનું વેર લેવા માટે મેણા દેતા, તેથી તેના મનમાં ખેદ બહુ રહેતો. પણ મહારાજના દર્શન કરવા જાય ત્યારે એ વિચાર સમાઈ જાય. પાછો ઘેર આવે ત્યારે પાછું ચાનક ચડી જતું. પછી એક વખત તેના ભાઈબંધોને સાથે લઈ વેર લેવા જવાનું નક્કી કર્યું. તે પહેલા મહારાજના દર્શન કરી પછી જમું એમ નક્કી કર્યું. ત્યાં મહારાજના દર્શન કરી બધી વાત કરી. શ્રીજી મહારાજે તેનો અતિ વેગ જોઈને કહ્યું છે, ભલે જાઓ, પણ પહેલા અગતરાઈમાં પર્વતભાઈના દર્શન કરીને જજો, તો તમારી જીત થશે. પછી માત્રો ધાધલ અગતરાઈ જઈ પર્વતભાઈને મળ્યા ને બધી વાત કરી. ત્યારે પર્વતભાઈ બોલ્યા છે, તમે ઠીક કર્યું, ખરા દીકરા હોય તે બાપનું વેર લે જ, પણ એક બાપનું વેર લીધે વેર વળ્યું ન કહેવાય. આ જીવે 84 લાખ જાતના દેહ ધર્યા, તેમાં અનેક બાપ થયા છે, તેમાં કોઈ મોતે મર્યા હોય ને કોઈ કમોતે મર્યા હોય, એ બધાયનું વેર લેવાય તો વેર વળે. એમ કહી મહારાજના ઐશ્વર્ય પ્રતાપની તથા આજ્ઞાની વાતો કરવા માંડી, તેથી તેને વેર લેવાના અંકુર બળી ગયા. પછી તો તેના ભાઈબંધોએ ખૂબ ચાનક ચડાવવા કોશિશ કરી, પણ પર્વતભાઈના દર્શન સમાગમ ને કૃપાથી તેના અંતરમાં ગુણના વેગને લીધે જે ઉદ્વેગ હતો તે નિવૃત્ત થઈ ગયો. એમ મોટાના જોગથી બહુ ભારે કામ થાય છે. બાપાશ્રીએ વાત કરી છે, મહારાજની મૂર્તિ વિના કાંઈ જોયા જેવું નથી, કેમ કે તે વિના સર્વે વિઘ્ન કરતા છે. તે કેવી રીતે? તો એક વખત ગઢપુરમાં મહારાજે સિદ્ધાનંદ સ્વામી ઉપર વાત કરી ને એમ બોલ્યા છે, મોટા સાધુ થઈને હરિભક્તના અંતર જોતા ફરે છે ને હરિજનને બિવરાવે છે, તેમ શું કરવા કરતા હશે? તે જોવામાં શું ફાયદો પડતો હશે? તે તો નબળી વસ્તુનો ટોપલો લઈને કોઈ જતું હોય તેમાં જોવાનું મન થાય તેવું છે. ત્યારે સિદ્ધાનંદ સ્વામીએ જાણ્યું છે, મારા ઉપર વાત કરી છે તે હું સર્વે જીવના અંતરની વાત કરું છું તેવું મહારાજે જાણી લીધું. પછી ચૈતન્યાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, એમ કોણ જુએ છે? ત્યારે મહારાજ બોલ્યા છે, આ તમે છો તે નાવા જતા હો ત્યાંથી બીજે જ્યાં ત્યાં સ્ત્રી આદિક તથા બીજા નબળા સબળા પદાર્થ તેના સામું જોવાની શી જરૂર? જવું ત્યાંથી જ શરત રાખવી અને આપણને મળ્યા છે ભગવાન તેમને જોવા, તે વિના બીજું જોવાનું શું પ્રયોજન હોય? ત્યારે સ્વામી કે, મહારાજ એ ખરું. ત્યારે વળી મહારાજે કહ્યું કે, આપણને જે વસ્તુનું કામ હતું તે વસ્તુ હાથ આવી તો તેના સામું જોઈ રહેવું, પણ બીજું શું કામ જોવું પડે? એમ કહીને મહારાજે સિદ્ધાનંદ સ્વામીને જે પ્રતાપ આપ્યો હતો તે પાછો સંકેલી લીધો. પછી મહારાજની મૂર્તિનું સુખ રહ્યું ને બીજું સામર્થ્ય જીવના અંતર જોવાનું હતું તે ગયું. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે, મહારાજ આપણી સામું જોઈ રહ્યા છે અને તે બધું જાણે છે એવી સમજણ રાખવી. મહારાજથી કોઈ વાત અજાણી નથી, એમ જાણવાથી મહારાજની પ્રસન્નતા પડે છે. એક ગામમાં 3 ભાઈ ભેગા રહેતા હતા, તે જુદા થયા. ત્યારે એક ભાઈના ભાગમાં મૂળ રહેવાનું જૂનું ઘર આવ્યું. 4-5 વર્ષે જ્યારે તે ઘર સમૂહ કરાવતો હતો ત્યારે તે ઘરમાંથી રૂપિયાની માટલી નીકળી. તે વખતે તેણે તેના બીજા ભાઈઓને બોલાવી ભાગ વેચી દીધો. ત્યારે તેને પોતાના મતાવાળાઓએ કહ્યું છે, તમારા ભાઈને ક્યાં રૂપિયા નીકળ્યાની ખબર છે ને તમારા ઘરમાંથી નીકળ્યા છે તેથી તે શેનો ભાગ માગે? ત્યારે તેણે તે કહેનારાને કહ્યું છે, તેને તો ખબર નથી, પણ શ્રીજી મહારાજ તો જાણે છે ને કે આ દ્રવ્ય સહિયારું છે, માટે તેમાં તે કેમ ભાગ ન માગે? આવી રીતે ભગવાનના ભક્તની સમજણમાં ભગવાન સર્વે જાણે છે એમ રહે છે, તેથી તે એમ જાણે છે હું અન્યાય કરીશ તો શ્રીજી મહારાજનો રાજીપો મારા ઉપર નહીં રહે, માટે શ્રીજી મહારાજ કુરાજી થાય એવું હરિભક્ત ક્યારેય પણ કરે નહીં, એવા ભક્ત ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. બાપાશ્રી બોલ્યા છે, પહેલા ભગવાન અને પછી બીજા બધાય, ભાઈ હોય તોય શું, દીકરો હોય તોય શું, હરજી ઠક્કરની માએ મહારાજને નાવા સારું મોટો ચરુ આપ્યો ત્યારે ત્યારે તેના દીકરા પ્રેમજીએ કહ્યું છે, આવડો મોટો ચરુ કેમ આપ્યો, નાનો આપ્યો હોત તો ન ચાલત, એમ કહ્યું કે તરત જ તેનો સામાન ખણીને ગાડામાં ભરાવ્યો ને રજા દઈ દીધી. પછી કહ્યું કે હું તારું મોઢું નહીં જોઉં, એમ કહીને દેહ મૂક્યો, ત્યાં સુધી તેનું મોઢું જોયું નહીં. એ રીતે મહારાજની મૂર્તિ સૌથી વાલી રાખવી. તે હરજી ઠક્કરની માએ 20 વર્ષ સુધી તે દીકરાનું મોઢું જોયેલ નહીં તો પણ શુભ ઈચ્છા રહી જે મહારાજને મારા હાથથી થાળ કરીને જમાડ્યા નહીં, એવી શુભ વાસના પણ નડી. દેહ પડ્યા પછી ફેર જન્મ લીધો. તે નાનપણમાં મહારાજને દર્શને આવેલ તે વખતે મહારાજે હરજી ઠક્કરને કહ્યું છે, હરજી ઠક્કર તમારી માને ઓળખો ખરા, ત્યારે તે કે મહારાજ એ ને એ રૂપે હોય તો ઓળખું, ત્યારે મહારાજ કે આ સામે બેઠી છે તે તમારી મા છે, એમ ઓળખાવ્યા. પછી તે 12 વર્ષના થયા ત્યારે મહારાજને અતિ હેતે કરીને પોતાના હાથે થાળ કરીને જમાડ્યા, એટલે દેહ મૂકીને અક્ષરધામમાં પહોંચ્યા. આવી શુભ વાસના પણ નડે, માટે સર્વે પ્રકારની વાસના ટાળી એક મહારાજની મૂર્તિ રાખવી. બાપાશ્રીએ વાત કરી છે મહારાજને રાજી કરવા તત્પર થવું. મહારાજ સાચા ભાવવાળા ઉપર તરત પ્રસન્ન થઈ જાય છે. તે ઉપર વાત કરી છે, દંડાવ્ય દેશમાં એક ડોશી મહામુક્ત હતા. તે હાથ જોડીને કે મહારાજ હું તમારો થાળ કરું, એમ કહીને મહારાજનો થાળ કરે. પછી રસોઈ સારી થવા માટે માઈથી જરા ચાખી જુએ ને એક એક ગટ્ટો ભરે. પછી એ વાતની ભગુજીને ખબર પડી ત્યારે કહ્યું છે, મહારાજ તમને આ ડોશી આવો થાળ જમાડે છે. ત્યારે મહારાજે પરીક્ષા લેવા કહ્યું છે, એમ કરતા હોય તો તમે જઈને તેને મારો. તે મારવાની તો આજ્ઞા થઈ, પણ ડોશી ખરેખરા મહિમાવાળા, તેથી રેંટીઓ ફેરવતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલે. ત્યારે વિચાર્યું છે આવા ભક્તને કેમ મરાય. પછી તે વાત બ્રહ્માનંદ સ્વામીને કહી ત્યારે તેમણે મહારાજને કહ્યું કે મહારાજ તમે આવું વચન કીધું છે, પણ તે બહુ આકરું છે, કેમ છે ડોશી મહામુક્ત છે. ત્યારે શ્રીજી મહારાજ કે આવું વચન તો અમારું પણ ન માનવું, એમ કહીને તે રાજબાઈની પ્રશંસા કરી. માટે સાચા ભાવથી જે થાય તે ઠેઠ પૂગે ને મહારાજ રાજી થાય. બાપાશ્રી બોલ્યા છે, મહારાજના અનાદિ મુક્તનો મહિમા બહુ ભારે છે, એવા મોટાને જમાડે તો અનંત કોટી બ્રહ્માંડને જમાડે તેટલું ફળ થાય છે. તે ઉપર વાત કરી છે, એક વખતે રાજબાઈએ 500 સાધુને જમાડવાની રસોઈ કરાવી. તે તૈયાર થયા પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એમ 4 સંતને જમવા મોકલ્યા. આ સંતો તો ત્યાં જઈને 500 સાધુની રસોઈ જમી ગયા. આ વાતની ખબર પડતા રાજબાઈ તો દિલગીર થઈ રોવા લાગ્યા છે, હવે આટલા સંતને હું શું જમાડીશ, એમ કહીને બીજી રસોઈ કરાવી. ફરીથી બનાવેલી રસોઈ પણ આ 4 સદગુરુઓ એવી જ રીતે જમી ગયા. ત્યારે તે બાઈ ઉદાસ થઈને મહારાજ પાસે ગયા અને મહારાજને વાત કરી. ત્યારે મહારાજે એ 4 સદગુરુને બોલાવીને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું છે, તમે કેટલું જમ્યા. ત્યારે સ્વામી કે મહારાજ હું તો 1 નવટાંક જમ્યો છું, અને બીજા સંતો પણ 9 નવટાંક જેટલું માંડ જમ્યા હશે, બીજું તો સર્વે ધામના મુક્તોને જમાડી દીધું. તે અનંત કોટી મુક્ત જમ્યા. આ વાત સાંભળીને એ બાઈ કૂદવા માંડ્યા ને બહુ જ પ્રસન્ન થયા. આવા મોટા મુક્તોને ઓળખવા ને તેમની સેવા કરવી ને રાજી કરવા એટલે ભેગા મહાપ્રભુજી પણ રાજી થાય. ભુજમાં શ્યામજીમલ હતા એ ખરેખરા ભક્ત હતા. તે હેત ભર્યા કીર્તન બોલતા આવે ત્યારે કેટલાક હશે તો પણ તેનું તેમને કાંઈ નહીં. પ્રથમ તો એ ઘણા આકરા હતા, પણ ઓળખાણ થઈ ને મહારાજ તથા મોટાનો દિવ્ય ભાવ આવ્યો ત્યારે બહુ સુખિયા થઈ ગયા. ભોળા અને વિશ્વાસી પણ એવા હતા. તે બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને ઘણીવાર કહેતા જે મને સેવા બતાવો. ત્યારે બ્રહ્મચારી કે તમે શું સેવા કરી શકશો? ત્યારે તે કહે જે તમે કહો તે કરીશ. પછી એ બ્રહ્મચારીએ સભાનો દિવ્ય ભાવ સમજાવીને કહ્યું છે, તમારે અહીં બેસીને હાથમાં પંખો રાખી સભાને વાયરો નાખવો ને એમ ધારવું જે મહારાજ સભામાં પ્રત્યક્ષ બિરાજે છે અને વાયરેથી છોગું ફરકે છે. પછી તો તે એવી રીતે કરતા. જ્યારે બ્રહ્મચારી પૂછે જે શ્યામજીભાઈ શું કરો છો? ત્યારે કે મહારાજને પવન નાખું છું, તેથી શ્રીજી મહારાજનું છોકું ફરક ફરક થાય છે. એમ હેત થઈ જવાથી ને મોટાનો મહિમા જણાવવાથી ભાવ સાચો હતો તો મુક્ત થઈ ગયા. બાપાશ્રી બોલ્યા છે, મોટાનો વિશ્વાસ રાખે ને તે કહે તેમ કરે તથા મહારાજની આજ્ઞામાં મંડ્યો રહે તો ખરો ભાવ આવે. માથકવાળા કલ્યાણ સમજીને પ્રત્યક્ષ દર્શનનું તાન હતું. તે અમોએ મહારાજની મૂર્તિ પાસે લઈ જઈને કહ્યું છે, જુઓ આ ભગવાન ખરા કે નહીં? પ્રતિમા તેજોમય દેખાઈ એટલે તે કે હા, હવે મારી ખોટ ઓળખાણી એમ બોલ્યા. આમાં સમજવાનું એ છે કે મહારાજની મૂર્તિ છે તે મહારાજ પ્રત્યક્ષ છે એવો દિવ્ય ભાવ સમજવો. બાપાશ્રીએ વાત કરી છે, સેવકરામ નામનો સાધુ કૃતજ્ઞી હતો, પણ મહારાજના હાથથી સેવા થઈ તેથી તેનો મોક્ષ થયો. ત્યારે સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું છે, બાપા સેવકરામે તો કૃતજ્ઞિપણું કર્યું હતું તોય તેનો મોક્ષ કેમ થયો? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, એ સેવકરામને અંત વખતે પણ મંદવાડ બહુ થયો હતો. એના શિષ્યો તે વખતે પાસે હતા, પણ તેની સેવા કોઈ કરી શક્યા નહીં. ત્યારે તે એમ બોલ્યો છે, હું પ્રથમ વેંકટાદ્રિથી રામેશ્વર જતો હતો ત્યાં માર્ગમાં મને ઘણો મંદવાડ થઈ ગયેલ, તેથી મારામાં ચાલવા જેટલી શક્તિ રહી નહીં. તે ટાણે મને એક નીલકંઠ બ્રહ્મચારી મળ્યા હતા, તેમણે મારી બહુ ચાકરી કરી હતી. તમે આટલા બધા ભેગા થઈને તેમના હજારમાં ભાગની પણ ચાકરી કરી શકતા નથી. અરે હું કેવો અજ્ઞાની કે મેં એ બ્રહ્મચારીને તે વખતે ખાવાનું પણ આપેલ નહીં, અને તમે તો આ મઠના ધણી થઈ બેઠા છો તોય મારી કોઈ સેવા કરતા નથી. અત્યારે એ નીલકંઠ બ્રહ્મચારી અહીં ક્યાંથી આવે? મેં એ વખતે બહુ ભૂલ કરી. એ મહારાજને સંભાળી પસ્તાવો કરતો હતો તે વખતે પોતાનું બિરુદ જાણી મહારાજે તેજોમય દર્શન આપ્યા ને બોલ્યા છે, અમે તો ભગવાન સ્વામિનારાયણ છીએ ને તને તેડવા આવ્યા છીએ. ત્યારે તે સેવકરામ અતિ સ્નેહથી કહેવા લાગ્યો છે, અહો આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા. પછી તેના શિષ્યોને બોલાવીને કહ્યું છે, આ ભગવાનના દર્શન કરો ને હવે સૌ એમનું ભજન કરજો. એમ કહી પ્રાર્થના કરવા લાગ્યો છે, હે નીલકંઠ વર્ણી, તમને મેં આવા ભગવાન જાણ્યા નહોતા, તેથી મારે બહુ અપરાધ થયો, હવે મારો ગુનો માફ કરો. એમ પ્રાર્થના કરતો તે દેહ મૂકી દીધો. પછી શ્રીજી મહારાજે તેને સત્સંગમાં જન્મ ધરાવ્યો, પણ મહારાજને જરાય અન્ન આપેલ નહીં, તેથી તેને દેહ રહ્યો ત્યાં સુધી ખાવા પીવાનું દુઃખ બહુ રહ્યું હતું. પછી શ્રીજી મહારાજ તેને પોતાનો શરણાગત જાણી અંત વખતે દર્શન દઈ અક્ષરધામમાં તેડી ગયા. એવી મહારાજની દયા છે. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે. ગામ શ્રી કેરામાં ગંગાએ પ્રસાદીનું સ્થળ સદગુરુ સ્વામી શ્રી નિર્ગુણદાસજીએ સભા કરીને મહારાજના સર્વોપરીપણાની તથા લીલા ચરિત્રની બહુ વાતો કરી હતી. તે વખતે એક બાવો એ ગઢના તિલાટનો માનીતો હતો તે સંવાદ કરવા લાગ્યો. તેને સ્વામી શ્રી શાસ્ત્રના વચનોથી સમજાવતા હતા પણ તે સમજે નહીં. પછી પુરાણી દેવચરણદાસજી શ્લોક બોલ્યા ત્યારે તેણે કહ્યું છે, તમે ન બોલો, તમારું પ્રમાણ નહીં કરું, આ બુઢ્ઢા સ્વામી ફલે બોલે. પછી સ્વામી સાથે સંવાદ કરતા કરતા મિથ્યા જ્ઞાનીની પેઠે બ્રહ્મ નિરૂપણ કરવા લાગ્યો છે. બ્રહ્મ તો નિર્ગુણ છે, ઉનકો કોઈ પાપ પુણ્ય નહીં હૈ. પછી તો છકમાં બોલવા લાગ્યો છે, માં કોણ હૈ, બાપ કોણ હૈ, બહેન કોણ હૈ, સ્ત્રી કોણ હૈ, સભી કા સરખા આકાર હૈ, પથ્થર મેં ઓર મૂર્તિ મેં ક્યા ભેદ હૈ. પછી સ્વામીએ કેટલાક શાસ્ત્રના પ્રમાણ આપી પકડ્યો તેથી તે કાંઈ બોલી શક્યો નહીં. પછી સ્વામીશ્રીએ તિલાટને કહ્યું કે જુઓ, આ તમારા ગુરુ એના બોલ કેવા છે, એણે તો બધુંય બોલ્યું. પછી તે તિલાટને પણ તેના ઉપર રીસ ચડી તેથી તેને કાઢી મૂક્યો. જગતમાં આવા મિથ્યા જ્ઞાનીને પણ સમજણના અભાવે કેટલાક વળગે છે. બાપાશ્રીએ વાત કરી છે, સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ ભુજની ધર્મશાળા કરાવી ત્યારે દરબારી જગ્યામાં પાયો ખોદાવ્યો અને બોલ્યા છે, એ જગ્યા આપણને આવશે. પછી સ્વામીશ્રીના કયા પ્રમાણે દરબારશ્રીએ તે જગ્યા આપી એવા વચન સિદ્ધિ હતા. તેમના પ્રતાપથી એ હવેલી થઈ. તે વખતે સ્વામી અક્ષર જીવનદાસજી જેવા મોટા હતા તે સ્વામી નિર્ગુણદાસજીનો મહિમા જાણતા બાપાશ્રી બોલ્યા છે, અમે પુરાણી શ્રી કૃષ્ણદાસજીને 4 મહિના સુધી છાના ખાવાનું પહોંચાડતા. દિવસના એ પાન્યમાં સંતાઈ રહેતા અને રાત્રિએ આપણી છત્રી પાસે દેરી છે તેમાં સૂઈ રહેતા. એવા દુઃખ સાતું થવા સારું સહન કર્યા છે, એવા વૈરાગ્યવાન થવું જોઈએ. પૂર્વાશ્રમમાં એનો બાપ પ્રેમજી હતો તે કહેતો છે, મારો ભીમજી જો હાથ આવે તો બરાબર મારું, પણ અમે તેને હાથ આવવા દીધા નહીં. અને એક ઝાલાવાડનો બ્રાહ્મણ અહીં આવ્યો હતો તેની સાથે કાગળ લખીને સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી પાસે મોકલ્યા અને ખર્ચી સારું 80 કોરી આપી. પછી તેમણે વઢવાણ પાસે રામપરામાં સ્વામી હતા ત્યાં જઈને કાગળ આપ્યો. કાગળ વાંચીને સ્વામીશ્રી તેમના પર રાજી થયા ને સાધુ કરી ભણાવ્યા. તે પુરાણી થયા. તેને 12 વર્ષ થઈ ગયા ત્યારે પ્રેમજીએ અમને કહ્યું છે, મારા ભીમજીના દર્શન કરાવો તો તમને ઇનામ આપું. ત્યારે અમે કહ્યું છે, અમારે તારું ઇનામ ખપતું નથી પણ તને દર્શન કરાવશું. પછી અમે સ્વામીશ્રીને કાગળ લખ્યો છે, શ્રી કૃષ્ણદાસજીને સાથે લઈને કચ્છમાં પધારશો. ત્યારે સ્વામીશ્રી અમારો કાગળ વાંચીને મંડળે સહિત ભુજ આવ્યા. એટલે અમે પ્રેમજીને ભુજ લઈને શ્રી કૃષ્ણદાસજીને બતાવ્યા. તેના સામું જોઈને કહેજે, આ નહીં, આ તો બહુ જાડા છે, મારો ભીમજી તો પાતળો હતો. પછી એના ગળામાં રસોળી કપ આવી હતી તેનું ચિહ્ન હતું તે બતાવ્યું. ત્યારે કહ્યું છે, હા હવે ખરા. તે વખતે અમે તેને કહ્યું છે, એમને તું ધોતિયું ઓઢાડ. ત્યારે તે કહે છે, ના હું તો એને સારી પેઠે મારીશ. પણ અમે આગળથી નાયબ દિવાન માધવલાલભાઈ ઠાસરાવાળાને સિપાહીઓ સાથે લઈને સભામાં બેસાડ્યા હતા. તેમણે તેને ધમકી દીધી છે, જો તું મારીશ તો તને બેડિયું પહેરાવી દઈશ, એમ કહ્યું. તેથી તે દબાઈ ગયો અને ધોતિયું ઓઢાડ્યું. બીજા ગોવિંદ પ્રિયદાસજી તે પણ અહીંના હતા. તે જ્યારે ઘેર હતા ત્યારે તેમને ભુજના મંદિરમાંથી એનો બાપ ઊંધે માથે ઊંટિયાની કાંઠે લટકાવીને મેઘપુર પટેલિયા પાસે લઈ ગયો ને બધી વાત કરી. તેથી પટેલીએ તેને બાંધીને પાટિયા પાસે તાજણા મરાવ્યા. પછી શ્રીજી મહારાજે કોઈ કુસંગી દ્વારે કહેવડાવ્યું છે, તમે આવા અન્યાય કરો છો ને કોઈની બીક મનમાં રાખતા નથી, પણ આવા કામ કરતા બધાએ જેલમાં જશો તે વિચારજો. એ વાત સાંભળીને તેને મારતા અટક્યા ને છોડી મૂક્યા. એવી રીતે શ્રીજી મહારાજે તેની રક્ષા કરી. તેમની પાસે પૂજા હતી, તે આપણા કાનજીભાઈના સસરા શ્યામજી ભક્ત હતા, તે દર્શન કરાવીને પાછા લઈ લેતા. પછી એક દિવસે ઘરામાંથી મૂર્તિઓ કાઢી લઈને કહ્યું છે, આ લો પૂજા રાખો. ત્યારે શ્યામજી ભક્તે પૂજા રાખી અને ગોવિંદ પ્રિય દાસજી જતા રહ્યા. તેના બીજે દિવસે પૂજા જોઈ ત્યારે ઘરામાં મૂર્તિઓ ન મળે. ખાલી ઘરા જોઈને કહ્યું છે, આ તો લાકડાનો ભારો છે, ભગવાન તો જતા રહ્યા છે. પછી તેનો બાપ બોલ્યો છે, હવે હાથ આવે તો બાંધીને આ કૂવામાં લટકાવી મૂકું અને કાં તો પગ ભાંગી નાખું, તે ક્યાંય જઈ શકે નહીં તેવી તેને ઉપાધિ હતી. તેમને પણ અમે સંતાડી છાના રાખતા ને ઘસ્યો સુખડી ખાવા આપી આવતા, એમ કરી કરીને સાધુ કર્યા છે. બાપાશ્રીએ વાત કરી છે, અનાદિ મહામુક્તનો મહિમા બહુ સમજવો. જો મહિમાની ખસર હોય તો કોઈક વખત મૂંઝાઈ જવાય. દંડાવ્ય દેશમાં જેઠાભાઈ નામના ઉત્તમ હરિભક્ત હતા. તેને અનાદિ મહામુક્તરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સાથે ખરેખરું હેત તથા અત્યંત આત્મબુદ્ધિ હતી. પછી એક સમયને વિશે સ્વામીશ્રીને અતિ મંદવાડ થઈ ગયેલો. તે મંદવાડની વાત જેઠાભાઈએ સાંભળી, તેથી ઉદાસ થઈ ગયા. પોતે 50 ગાઉ છેટે રહેતા હતા, તો પણ મંદવાડની વાત સાંભળતા તરત જોવા સારું ચાલી નીકળ્યા. તે જ્યાં સ્વામી હતા ત્યાં આવ્યા. તે વખતે સ્વામી અબોલ થઈ ગયા હોય ને બોલતા ન હોય તેવો ભાવ દેખાડ્યો. તે જોઈને જેઠાભાઈ મૂર્છાગત થઈ ગયા અને બોલ્યા છે, અત્યારે સ્વામી મને એક વખત જવાબ આપે ને મારી સાથે વાત કરે તો મારું સર્વે દ્રવ્ય વાપરી નાખું. પછી બીજા સાધુ હતા, તે કહે છે, જેઠા ભક્ત વિચાર કરીને બોલો, સ્વામી તો હમણાં બોલશે. પછી જેઠાભાઈએ કહ્યું છે, સ્વામી હું સત્ય બોલું છું, લાવો પણ કરું, જો એક વખત જવાબ આપે તો મારું દ્રવ્ય વાપરી નાખું. આમ કહ્યું પણ સ્વામી તો તે વખતે બોલ્યા નહીં. પછી રાત્રે સ્વપ્નમાં આવી જેઠાભાઈને દર્શન દીધા ને કહ્યું છે, જેઠાભાઈ તમે અમારા મંદવાડના સમાચાર સાંભળીને આવ્યા ને અમે તમારી સાથે બોલ્યા વિના રહ્યા, તે બોલત તો ખરા, પણ તમારું બધું દ્રવ્ય વાપરી નાખવાનું તમે કહ્યું તેથી અમો તે વખતે બોલ્યા નહીં, માટે ક્યારેય આવું પણ ન કરવું. આવી રીતે મોટા અનાદિની વાત જુદી છે.